ચાલો ખાલી બે ચાર બધા મંત્ર બોલી લીધા, પૂજા કરી દીધી, નાદી થઈ ગયું, પણ આપણે નથી કરતા, આપણે તોય આપણે આપણા હર્ષોલ્લાસથી બધી જ પ્રકારના એમાં પ્રોગ્રામ આદિ બધું રાખીએ છીએ લગ્નની વિધિ પૂરી કરવા માટે. એવી જ રીતે અહીંયા જે આપણે ઘર આંગણે ભગવાનની પ્રતિષ્ઠા થવા જઈ રહી છે, તો આપણી અંદર એટલી ભક્તિ કેવી હોય કે એ ભક્તિનું બહારનું એક એક્સપ્રેશન આપણે એને બહાર બતાવવાની પદ્ધતિ, ત્યાં બધા કાર્યક્રમો જે છે તે આપણી ભક્તિનું પ્રતીક છે. ખ્યાલ આવે? ભલે એ મુખ્ય વિધિ નથી, પણ તો પણ એ આપણી ભક્તિનું પ્રતીક છે. એટલે આટલા હર્ષોલ્લાસથી વિવિધ વસ્તુઓ સાથે આખા પંચકલાને ઉજવવામાં આવે છે. જો આપણે થોડું પુસ્તકમાંથી જોઈએ, આ એક આર્ટિકલ છે. આ પુસ્તક છે મંગલ પ્રતિષ્ઠા પિયુષ, જે બ્રહ્મચારી બાલ બ્રહ્મચારી પ્રતિષ્ઠાચાર્ય અભિનંદનજી શાસ્ત્રી છે, એમણે લખેલું છે. એમાં આજે ઇન્ટ્રો આર્ટિકલ છે, બહુ સરસ છે. એટલે અહીંયાથી આપણે થોડો એક બે ક્વેશ્ચન લઈશું. એમણે આમાં 32-33 ક્વેશ્ચનના માધ્યમથી આખું પંચકલાને બહુ વ્યવસ્થિત રીતે એમણે સમજાવેલું છે. દરેક દરેક વિધિઓ કામ કરવામાં આવે છે. બહુ સરસ આર્ટિકલ છે. આપણે કેટલા થશે ગણેશ જોઈએ. જો ફર્સ્ટ ક્વેશ્ચન, પંચકલ્યાણક મહોત્સવ ક્યાં હૈ? સ્વયં આત્મકલ્યાણ કે માર્ગ પર ચલકર જન્મ મરણ સે રહિત હોને વાલે એવં હમે ભી આત્મકલ્યાણ કા માર્ગ પ્રશસ્ત કરને વાલે તીર્થંકર પરમાત્માઓ કે જીવન કી વે પાંચ ઘટનાએ જો ગર્ભ તપ સંગર્ભ જન્મ તપ જ્ઞાન ઔર મોક્ષ કે રૂપ મે જાણી જતી હૈ વો પંચ કલ્યાણક કહેવાતી. તો આ તો પાંચ કલ્યાણક છે. અનાદિ અનંત કાલ પ્રવાહ મે ચોથે કાલ મે હોને વાલે 24 તીર્થંકરો કે જીવન કી ઉક્ત ઘટનાઓ કો દેવ એવં કાલ કે મનુષ્ય દેવ એવં ઉસ કાલ કે મનુષ્ય અત્યંત હર્ષ ઉલ્લાસ કે સાથ મનાતે હૈ ઔર સ્વયં ભી આત્મહિત મે લગને કી પ્રેરણા પ્રાપ્ત કરતે હૈ. વર્તમાન મે સાક્ષાત તીર્થંકર પરમાત્મા કા વિરહ હોને સે ઉનકે બિંબ પર સ્થાપના નિક્ષેપ સે ઇન પાંચ કલ્યાણકો કી વિધિ સંપન્ન કી જાતી હૈ જીસે પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ કહેતે હૈ. ખરેખર જે લાસ્ટ લાઈન છે કે હમણાં કોઈ તીર્થંકર પરમાત્મા છે નહીં, તો આપણા મંદિરોમાં વિરાજમાન કોને કરીએ? આપણે સમોસરણ તો છે નહીં, એટલે સમોસરણની પ્રતિકૃતિ રૂપે જે જિનેન્દ્ર ભગવાન છે તેની સ્થાપના આપણે જૈન મંદિરોમાં આપણે કરીએ છીએ. તો જેવું જિનેન્દ્ર ભગવાનનું જીવન હતું એવું જ આપણે એક પ્રતિમા ઉપર પાંચે કલ્યાણકના માધ્યમથી પ્રતિક કરી એક કલ્યાણકના માધ્યમથી કે જો હવે ભગવાનનો જન્મ થયો, હવે એમને દીક્ષા લીધી, આજ્ઞા આવી, એમ કરીને એક વિધિથી એમને પાંચ કલ્યાણક પૂરા કરીને એમને તીર્થંકર રૂપે આપણે અહીંયા વિરાજિત કરીએ છીએ. હવે તમે ધ્યાન આપ્યું હોય તો આપણા મંદિરોમાં કાં તો એ પ્રતિમાઓ હોય કાં તો યંત્રજી હોય, બરાબર? જે પ્રતિમા છે તો સદાકાર સ્થાપના છે. જેવા જીનેન્દ્ર ભગવાન છે એવા જ આકારની પ્રતિમા પદ્માસનધારી કે ખડગાસનધારી આપણે જૈન મંદિરમાં સ્થાપિત કરીએ છીએ. પણ ઘણી જગ્યાએ પ્રતિમાઓને લઈ જવું કે એના ઉપર આપણે ક્યાંક વિહાર આદિ કરવો હોય તો અઘરું પડે, એટલે ઓલા નાના યંત્રજી એ પ્રતિમાઓના પણ પ્રતીક રૂપે પ્રતીકના પ્રતીક એમ એ રૂપે અહીંયા સ્થાપિત કરવામાં આવે છે. તો એ જે જનરલી જે નાના યંત્રજી હોય વિનાયક યંત્ર હોય આપણા મંદિરમાં, આમ તો ઘણા બધા જુદા જુદા જાતના યંત્ર હોય, સિદ્ધ ચક્ર યંત્ર છે, વિનાયક યંત્ર છે, નવદેવ યંત્ર છે, આજે ઘણા બધા માતૃકા યંત્ર, મહાવીર યંત્ર આદિ આદિ ઘણા બધા જે જે પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તો બધી જાતના યંત્રો વાપરવામાં આવે. તમને કદાચ ખ્યાલ હોય આપણે પંચકલ્યાણકમાં તો પ્રતિમાજી નીચે વેદી ઉપર પણ એક યંત્રજી મૂકવામાં આવે, એની ઉપર પ્રતિમા મૂકવામાં આવે. આપણે જે ખનન વિધિ કરીએ તો અંદર જમીનમાં એ યંત્રો મૂકવામાં આવે. તો ઘણા બધા જુદા જુદા યંત્રો હોય પણ સ્થાપિત રૂપે જે સામે મૂકવામાં આવે છે એ જનરલી વિનાયક યંત્ર હોય, જે પાંચ પરમેશ્વરીનું પ્રતિક છે. એટલે પંચ પરમેશ્વરી ભગવાનની સ્થાપના આપણે એમાં કરી, તો એ જાતની સ્થાપના પંચકલ્યાણમાં કરવામાં આવે છે. જો એક બીજું મારે કહેવું છું કે સમજો પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બે પ્રકારનો મહોત્સવ હોય શકે. એક છે નિશ્ચય પંચકલ્યાણ અને એક છે વ્યવહાર પંચકલ્યાણ. હવે નિશ્ચય પંચકલ્યાણ અને વ્યવહાર પંચકલ્યાણમાં શું કરો? બોલો, વ્યવહાર પંચકલ્યાણ કોને કહેવાય? કરી દીધું. હા, વિધિ કરવી એ વ્યવહાર છે. ઠીક છે, ઓકે. શાંતિ જાપાથી વ્યવહાર તો નિશ્ચય શું છે? અચ્છા, જીનેન્દ્ર ભગવાન ગર્ભ અને જન્મ આવે છે નિશ્ચય. બીજું અહિયાંથી કોઈને કઈ કેવું છે? હા, આપણે ભગવાન બની શકીએ, ઓકે, એ નિશ્ચય. જો ખરેખર આ પાષાણની પ્રતિમા છે, એ પાષાણની પ્રતિમામાં જીનેન્દ્ર ભગવાનની સ્થાપના એ વ્યવહાર પંચ કલ્યાણ છે. બહારની જે વિધિ આપણે કહ્યું કે બહિરંગ, એ ખરેખર પંચ કલ્યાણ નથી, એ તો એના કોમ્પ્લિમેન્ટરી છે. પણ જે પાષાણની પ્રતિમામાં જીનેન્દ્ર ભગવાનની સ્થાપના કરવી એ વ્યવહાર પંચ કલ્યાણ છે. તો નિશ્ચય પંચ કલ્યાણ કયા છે? આપણી દ્રષ્ટિમાં ભગવાન આત્માની સ્થાપના કરવી એ નિશ્ચય પંચ કલ્યાણ છે. આયોજનમાં જેને પ્રયોજન પૂરવું ન જોઈએ. આ બધું કરવાનું પર્પઝ શું છે? ઇવેન્ચ્યુઅલી કે જીનેન્દ્ર ભગવાનની સ્થાપના પણ સુગમ કરવી છે મંદિરમાં. કે ખરેખર એ ભગવાન, એ ભગવાનના પ્રતિક રૂપે છે ને, તો ભગવાનની આપણે એમના દર્શન પૂજન આદિ કરીને આપણા દર્શન કરી લઈએ એવું આપણું ઇવેન્ચ્યુઅલ પ્રયોજન છે. તો પોતાના આત્મામાં એ ભગવાન આત્મા છે, એટલે કે ત્રિકાળી ધ્રુવ આત્માની સ્થાપના કરવી ખરેખર એ નિશ્ચય પંચ કલ્યાણ. ખ્યાલ આવે ને? જો આગળ વાંચી લો તો હવે સેકન્ડ ક્વેશ્ચન એ છે, આપણે એ પહેલા વાત કરી તો પંચ કલ્યાણ તો એકાંત મેં ભી કિયે જા સકતે હૈ, તો ઉસકે લિયે ઇતની ભીડ જુટાને કી અથવા પ્રચાર પ્રસાર કી ક્યા આવશ્યકતા હૈ? જો ઉત્તર, સભી આત્માથી જન પંચ કલ્યાણની વિધિ કો પ્રત્યક્ષ દેખ કર અપને પરિણામ ઉજ્જવલ બનાય, યહી ઉસકા ઉદ્દેશ્ય હૈ. જો વિશ્વમાં જીવો ઘણા બધા જુદા જુદા પ્રકારના હોય, બધા સમાન વૈરાગી હોય એવું જરૂરી નથી. દરેક જીવને જુદી જુદી વસ્તુઓથી એ ધર્મમાં જોડાય છે. કોઈને નાટકવાદી જોઈને એને ધર્મમાં જોડાવાનો ભાવ થાય છે, કોઈને એ ભક્તિ આદિ જોઈને એમાં જોડાઈને એને ધર્મમાં જોડાવાનો ભાવ થાય છે, અને કોઈને નાટક ભક્તિ આદિ કાંઈ ગમતું નથી, એ ખાલી પ્રવચન આદિમાં આવે અથવા તો એ જે વિધિ આદિ પતિ હોય એમાં જોડાય અને બાકીનું બહારનું ન જોડાય. જેવી જેવી યોગ્યતા, ખરેખર છે, ખ્યાલ આવે છે ને? જેવી રીતના વિશ્વમાં જુદા જુદા પ્રકારના જીવો છે, એવી રીતના ધર્મમાં પણ જુદા જુદા પ્રકારના જીવો છે, અને બધાના અદૈવિક ભાવ જુદા જુદા. એટલે પાંચ ભાવની ચર્ચા ચાલુ છે ને, તો જેવા જેવા કર્મના ઉદય એવા એવા જીવના ભાવ, તો દરેકે દરેક જીવના અદૈવિક ભાવ જુદા જુદા છે. એ તો આપણે સાક્ષાત જોયું ને કે કોઈને ભક્તિ ખૂબ ગમે, કોઈને ભક્તિ ના ગમે, કોઈને એ બધું આમ આકુરતા લૂપ લાગે, એને એમ થાય કે બસ આત્માની ચર્ચા કરો, તમે ધર્મની ચર્ચા કરો, સ્વાધ્યાય આદિ કરો, બસ એ આપણને ગમે છે. તો જેવી જેવી જોઈએ, તો આ પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ એક એવી ભૂમિ છે કે જેમાં દરેક જાતના કાર્યક્રમોના માધ્યમથી બધા જ જીવોને જોડવામાં આવે. દરેકે દરેક જીવ પોતાનું કંઈક તો આત્મકલ્યાણ કરીને જવા જોઈએ. જે પ્રાથમિક ભૂમિકાના છે, જે ખાલી એમ સમજે ને કે ભાઈ બહારની ચકાચોંડ જોવા આવેલા છે, તો એ પણ એ જોઈને છેવટે જયારે દીક્ષા કલ્યાણક અને મોક્ષ કલ્યાણકમાં વૈરાગ્ય પ્રાપ્ત કરીને જવા જોઈએ. અને જે ઓલરેડી વૈરાગ્ય જીવ છે, જે તત્વ નિર્ણય આદિમાં જેને વધારે રુચિ છે, તો એ સ્વાધ્યાય આદિના માધ્યમથી વિશેષ રૂચિવંત થઈને આગળ જવા જોઈએ. પંચકલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ તો જીવનનો એક એવો લાવો છે કે એનાથી આખું આપણું જીવન બદલાઈ જવું જોઈએ. ખાલી મહોત્સવ આવ્યો, આપણે એને ખૂબ ઉજવ્યો, જાણે ઓલા લગ્ન આવ્યા, ખૂબ ઉજવ્યા, લગ્ન પતી ગયા, હવે ભાઈ તમે તમારા ઘરે, અમારા ઘરે ખુશ, ખાધું પીધું રાજ કર્યું, એમ નહીં. પંચકલ્યાણ મહોત્સવ તો એવી એક વસ્તુ છે કે જેમાં જીવ જોડાય ને એના આખા જીવનમાં પરિવર્તન દેખાવું જોઈએ, તો જાણે આપણે માણવો કહેવાય. ખ્યાલ આવે? આપણે બધા પાર્લામાં આપણે ઉજવ્યો જ હતો, બધાને ખ્યાલ હશે. આપણું જ જીવન પહેલાનું અને પછીનું વિચાર કરી જુઓ કે કઈ બદલાવ આવ્યો કે નહીં. જો બદલાવ ન આવ્યો તો પછી આપણે માણ્યા જ નથી પંચકલ્યાણ બરાબર. પંચકલ્યાણ તો એવા હોય કે જાણે આપણું આખું જીવન ધર્મમય થઈ જવું જોઈએ. ખ્યાલ આવે? સમજો, અહીંયા કોઈ ચારણ રોજીદાર મુનિરાજ આવે, હમણાં જ વાત થઈ ને મુનિરાજ ની, અને આપણને ધર્મ ઉપદેશ દઈને જાય, અને તોય આપણે એ ધંધા પાણીમાં ને બધામાં ડૂબેલા છે, તો પછી ઉપદેશ શું સાંભળ્યો? ખ્યાલ આવે છે? કઈક તો જીવનમાં પરિવર્તન આવવું જોઈએ ને, તો એમ થાય કે ભાઈ હા કઈક ધર્મ નો ઉપદેશ સાંભળ્યો અને ગ્રહણ કર્યો, નહીં તો શું પ્રયોજન થયું? એવી જ રીતે પંચકલ્યાણ એક એવી એક એવી ઇવેન્ટ છે, એક એવી ઓપોર્ચ્યુનિટી છે કે જે આપણા પરિણામ આખા 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 ધર્મમય થઈ જવા જોઈએ. નોટ ફોર ધેટ 5 ડેઝ, પણ એના પછી કાયમ માટે, તો ખરેખર આપણે પંચકલ્યાણક માનો કહેવાય. દરેક જીવે પોતપોતાની યોગ્યતા પ્રમાણથી, એવું નથી કે ભાઈ દરેક સીધા મુનિ દીક્ષા લઈ લેશે અથવા દરેક સીધા સમય દર્શન પ્રાપ્ત કરી લેશે. જેને કાંઈ સ્વાધ્યાય ન હોય તો એ જો એના પછી એ દિવસમાં સ્વાધ્યાય કરતા થઈ જાય, કાંઈ રિસ્ટલ અચીવમેન્ટ. જે રોજ સ્વાધ્યાય હોય તે વધારે આગળની કાંઈ ભૂમિકામાં એન્ટર થાય, જ્યાં જ્યાં છે એનાથી આગળની ભૂમિકામાં એન્ટર થાય, તેમ થયું કે પંચકલ્યાણને કાંઈ માન્યા છે. ખ્યાલ આવે છે? એટલે આ સામૂહિક રૂપે કરવામાં આવે છે. તો દરેક જીવની અલગ અલગ ભૂમિકા છે, તો અલગ અલગ એટલે આવી રીતના બધાને જોડીને બધાને ધર્મમય પરિણામમાં પરિવર્તન કરવા માટે જઈને આવી રીતના મહોત્સવ રીતે ઉજવવામાં આવે છે. જો ઇસકે પીછે કા મનોવિજ્ઞાન યહ હૈ કે લૌકિક જન જબ તક અપની આંખો સે કિસી ઘટના કો હોતે હુએ ન દેખ લે, ઉન્હે ઇસકા વિશ્વાસ નહીં હોતા, અથવા યહ ઉત્સવ અત્યંત ઉત્સાહ સે ઉત્સાહ કે કામ ઉત્સાહ કે સાથ આમ જનતા કે સામને મનાયા જાતા હૈ. બીજા એટલે પોઈન્ટ હતા કે આ ઉત્સવ તો બધા સામે આમ જાણે આપણે રથયાત્રા ને બધું કાઢીએ, તમે બધા જૂના પુરાણોમાં સ્ટોરી ને બધું સાંભળ્યું હશે કે રથયાત્રા આખા ગામમાં કાઢે તો લોકો એ રથયાત્રાથી અભિભૂત થઈ જાય અને ધર્મમાં જોડાઈ જાય. નહીં તો આપણે રથયાત્રા કાઢવાનો શું મતલબ? કઈ શો ઓફ માટે થોડી છે એ? તો કોઈ લૌકિક જન જેને ક્યારે ધર્મ સાંભળ્યો જ ન હોય, ક્યારે મંદિર સુધી આવ્યા ન હોય, તો આ તો ભગવાનની વિતરાગતાની મૂર્તિ આવી જોઈને અભિભૂત થઈ જાય. તો એવો જ એક બીજો પોઈન્ટ છે કે આ જે જૈન મંદિર આપણે બનાવવામાં આવે છે, એ જૈન મંદિર ક્યાં બનાવવામાં આવે? જો વિચાર કરજો, જનરલી જે પંચકલ્યાણક થાય તો ક્યાં કરવામાં આવે? જંગલોમાં થાય છે, કોઈ એકાંત જગ્યામાં થાય. આપણું જૈન મંદિર તો શાંતિનું પ્રતિક છે ને, એકાંત જગ્યામાં થવું જોઈએ. કે સમુદ્રની વચમાં થાય છે, કે નગરની વચમાં જૈન મંદિરની સ્થાપના, નગરની વચમાં જૈન મંદિરની સ્થાપના જંગલી થાય છે. કેમ જૈન મંદિરની સ્થાપના નગરની વચમાં થાય? જો ખરેખર તો ભલે આ માર્ગ એકલતાનો અને વિતરાગતાનો છે, પણ જૈન મંદિર એ તો સમાજના પ્રતીક છે. સમાજને બધાને ઉપર લાવવા માટે થઈને એ જૈન મંદિર સમોચરણનું પ્રતીક છે. તો જો નગરની વચમાં હોય તો એક તો એક્સેસિબલ થઈ જાય બધાને, રોજ સવારના દર્શન પૂજનાથી કરીને લોકો પોતપોતાના જીવનમાં દિવસમાં આગળ વધી શકે. પણ મોર ઇમ્પોર્ટન્ટલી એ નગરમાં હોવાથી એ ત્યાંથી બેઝિકલી એવા એરિયામાં બનાવવામાં આવે કે જ્યાં એ ઘણો મુમુક્ષુ સમાજ રહીને એની ધર્મની આરાધના આદિ કરી શકે. જો દૂર એકાંતમાં કે પર્વત આદિ ઉપર બનાવવામાં આવે તો ત્યાં તો ક્યારેક એકાદવાર જવાય. એટલે આપણા સિદ્ધ ક્ષેત્ર કે તીર્થ ક્ષેત્ર હોય તો ત્યાં ઉપર જૈન મંદિર બનાવવામાં આવે, પણ સમજો કોઈ એમ જ માથેરાનમાં કે એમ જ કોઈ રેન્ડમ જગ્યાએ જૈન મંદિર બનાવવામાં ના આવે, તો જ્યાં આપણો સમાજ હોય જ્યાં લોકો રોજ આદિ જઈને આરાધના કરી શકે, તો જેવી ઈઝી જગ્યાએ એ જૈન મંદિરો બનાવવામાં આવે. પછી જો બીજા ઘણા લોકોને પ્રશ્ન હોય કે ઓલરેડી તો આટલા બધા મંદિર છે, સોનગઢમાં ઓલરેડી આટલા બધા ભગવાન છે, તો વધારે ભગવાનની સ્થાપના કરવાની શું જરૂર છે? ઘણાને આવો પ્રશ્ન પણ ઘણા પૂછતા પણ હશે આપણને. તમને શું લાગે છે, શું જરૂર છે? કોઈ પૂછ્યો છે કે નહીં આવો પ્રશ્ન તમને? નહીં, મને તો ઘણા લોકો આવીને આવી ચર્ચા કરે કે ઓલરેડી આટલા બધા ભગવાન છે, એ જ પૈસા તમે જે આટલા ભગવાનની સ્થાપનામાં ખર્ચી ના કરો, એના કરતા કોઈ ગરીબોની સેવા કરો તો તમને ઘણો વધારે પુણ્ય પણ બધા. તો તમને શું લાગે? શું ઓપિનિયન છે તમારો? જે જૈન મંદિરો છે ને એ આજકાલના બેનિફિટ માટે નથી, એ નેક્સ્ટ સેંકડો વર્ષોના બેનિફિટ માટે છે. સમજો કોઈને દાન આપી દીધું આપણે તો એ જીવની, સમજો આપણે કોઈને જમવાનું જમાડી દીધું તો એ જીવની એક દિવસનું ખાલી એક સુધારો માટે એટલું જ એને બેનિફિટ છે. એને બેનિફિટ શું છે એના સિવાય? એના ધાર્મિક ઉત્થાન તો કઈ ના થયું. જયારે એક જૈન મંદિર બનાવવાથી સેંકડો જીવો સેંકડો વર્ષો માટે તે આરાધના કરીને પોતાનું આત્મકલ્યાણ કરશે. કોઈને ધર્મ ઉપદેશ આપવો એ વધારે ઊંચું કાર્ય છે કે કોઈને એના રાગ રંગમાં પોષણ આપવું એ વધારે ઊંચું કાર્ય છે? ઇવેન્ચ્યુઅલી જમીને પણ એ તો એના વિષય કશાયમાં જ જવાનું છે ને. એ જીવો આપણા ધર્મમાં ચાર પ્રકારના દાન કીધા છે. કયા દાન છે ખ્યાલ છે? આહાર દાન, ઔષધિ દાન, જ્ઞાન દાન અને અભય દાન. તો કોઈને આ ચાર દાન કોને આપવામાં આવે છે? કે પાત્ર જીવોને આપવામાં આવે છે. જીવો પણ બે પ્રકારના, પાત્ર એકચ્યુઅલી ત્રણ પ્રકારના. તમે વાંચો ક્રિયાકોષ કરીને શાસ્ત્ર છે એમાં પાત્ર, અપાત્ર અને કુપાત્ર. પાત્ર, અપાત્ર અને કુપાત્ર. જેવી રીતના સમજો કોઈ તિર્યન જાતિ જીવ હોય એને તમે આહાર દાન આપ્યો એટલે એને જમાડી દીધું, પક્ષીઓને તમે પાણી પાયું, કઈ આપણે દાણા આપી પાયા, તો એ અપાત્ર છે. કેમ કે એને કોઈ ધર્મમય પરિણામ થવાના એટલે એને કોઈ મોકો નથી. એ તો એનું જીવન બસ એનું આયુષ્ય લંબાવવા માટે થઈને એ પ્રકારનો આહાર છે. અને જે સાધારણ વિષય કશાય વાળા જીવો છે તો એ કુપાત્ર છે. કેમ કે એને તમે આહાર દાન આપશો તો એના જે પૈસા છે એ બચાવીને આ આહાર કરીને ઓલા પૈસા જે દારૂ પીશે, જુગાર ગમશે, આથી બીજું બધું કરશે. સમજો આપણે કોઈને આપી દીધા 5-10 રૂપિયા, કોઈ ભિખારીને ભીખ આપી દીધી, પણ એ પૈસા એ તેમાં વાપરે છે, એ કોની જવાબદારી? ખ્યાલ આવે છે કે આ કુપાત્ર છે. તો પાત્ર કોણ છે જેને આહાર આદિ ઔષધ આદિ દાન આપવામાં આવે છે? તો જે જીવને પોતાની ધર્મ સાધનામાં આગળ વધી શકે એને પાત્ર દાન કહેવાય. તો ઉત્કૃષ્ટ પાત્ર તો મુનિરાજ છે, મુનિરાજને આહાર દાન આદિ આપો તો. બાકી મધ્યમ પાત્ર વ્રતિ શ્રાવક છે, જગન્નેશ પાત્ર અવ્રતિ શ્રાવક છે. હવે આપણને તો કદાચ સમજો મુનિરાજ દેખાતા નથી અને એવા વ્રતિ શ્રાવકો પણ અત્યારના દેખાતા નથી. સમય દ્રષ્ટિ કોઈ હોય તો ખ્યાલ નથી આવતો બહારથી જોઈને. હવે આપણે પણ એ દાન આપીએ, આપસમાં એવા જીવોને દાન આપો કે જે સ્વાધ્યાય આરાધના આદિમાં જોડાઈ શકે. અને એનું એ પર્પઝ ધર્મના પ્રભાવ માટે યુઝ થાય, પોતાની આરાધના માટે અને બીજાની આરાધના માટે. આપણે કેટલા બ્રહ્મચારી ભાઈ બહેનો છે, ઘણા ગરીબ લોકો પણ છે, એને દાન આપો. એમને ઘણાને મેડિકલ સપોર્ટ જોઈતો હોય છે, ઘણાને નોર્મલ એક્સપેન્સીસ માટે પણ મદદ જોઈતી હોય, એ લોકોને મદદ કરો. બરાબર? તો આ જાતના દાનો પણ કરવા જોઈએ. ચાલો હવે આપણે વાત ક્યાંથી ઉપાડી કે જૈન મંદિર શું કામ બનાવવા હતા બધા? તો જો આ એ જૈન મંદિરો સેંકડો લોકો માટે અને સેંકડો વર્ષો માટે કાર્યકારી થશે. એમાં પણ જે સુવર્ણપુરી જેવું એક અધ્યાત્મ અતિશય ક્ષેત્ર છે, બરાબર, ત્યાં આપણા જ્ઞાની ધર્માત્માઓ વિચાર્યા છે, ત્યાંનો પ્રભાવ કંઈક જુદો જ છે. તમે ત્યાં જાઓ તો તમને ખ્યાલ આવે કે ત્યાં તમને જે શાંતિ આવી, જે મૂળ તત્વની વાત જે તમને ત્યાં મળે છે તો એ તો કંઈક અલૌકિક જ છે. તો એવા અધ્યાત્મ અતિશય ક્ષેત્ર સાથે લોકો જોડાયા રહે. હવે જે પ્રકારના જૈન મંદિરો આદિ કાર્યક્રમો આદિ અત્યારના થઈ રહ્યા છે તો એ ઘણા વર્ષોથી ચાલ્યા આવે છે. હવે આગળના જે યંગસ્ટર્સ આદિ છે એ પણ આમાં જોડાય તો એવી ભાવના સાથે એમાં વધારે જૈન મંદિરો વધારે મોર એડવાન્સ જે આર્ટ મ્યુઝિયમ આવી. હવે આજકાલ લોકોના નેચર બદલાયા તો એમને અટ્રેક્ટ કરી શકે એવી વસ્તુઓ પણ જુદી હોવી જોઈએ. તો એ ભાવના સાથે બધા વિશેષ જૈન મંદિરો અને બીજી બધી જે ટેકનોલોજી આદિમાં સ્થાપિત કરવામાં આવી રહી છે. બરાબર, ચાલો આપણે આગળ વધીએ. હવે આપણે પંચકલ્યાણ કેવી રીતના મનાવવું જોઈએ? આપણે તો ખૂબ ભક્તિભાવથી ઉમળકાથી ત્યાં જઈ રહ્યા છે, આપણે શું કરવું? જો પ્રશ્ન ત્રણ સ્વરૂપમાં છે. પંચકલ્યાણ કો હમ કિસ પ્રકાર સમજ સકતે હૈ, સમજ સકતે હૈ ઓર કેસે મનાના ચાહિએ, બે રીતે સમજવું. પંચકલ્યાણ કો હમ અંતર બાહ્ય દોનો દ્રષ્ટિથી સમજ સકતે હૈ. આત્મહિત મેં ઇસ મહોત્સવ કો નિમિત્ત બનાના, આ મહોત્સવ ને સેમા નિમિત્ત બનાવવું, આત્મહિત નિમિત્ત બનાવવું. ઇસકા આધ્યાત્મિક અભ્યાંતર સ્વરૂપ હે, અભ્યાંતર સ્વરૂપ. આત્મહિત ને વધારવું, પોતાનું એ બેનિફિટ કરવું, એ આ પંચકલ્યાણ નું અભ્યંતર સ્વરૂપ છે. જો કિસી ભી પ્રકાર સે વિસ્તૃત કરને યોગ્ય નહીં હૈ, ઇસ ઉદ્દેશ કો મુખ્ય રખ પર પંચકલ્યાણ કી અભ્યંતર વિધિયા ઓર બાહ્ય પ્રદર્શન કિયા જાતા. જે બાહ્ય પ્રદર્શનો માં આપણે જોડાઈએ તો એ નાટકો આદિ થી પણ વૈરાગ્ય ગ્રહણ કરવું, જે પ્રવચનો આદિ આપણે સાંભળીએ એમાંથી પણ વૈરાગ્ય ગ્રહણ કરવું. ખ્યાલ આવે છે? જેવી રીતના સમજો કે આપણે પંચકલ્યાણમાં ભોજન આદિ ની પણ વિપુલતા હશે, અથવા જે બીજા બધા સંયોગો છે એની પણ અધિકતા હશે. આપણે સમોશરણ માં જઈએ તો સમોશરણ માં જીનેન્દ્ર ભગવાન તો વચમાં છે, ગંડકુટી પર વિરાજમાન છે, એની આજુબાજુ 12 સભા લાગેલી છે, ત્યાં ભવ્ય જીવો ઉપદેશ સાંભળી રહ્યા છે. હવે કોઈ નવું જીવ એન્ટર થાય તો એન્ટર થતાની સાથે તેની 8 ભૂમિઓ છે, એ 8 ભૂમિઓમાં પણ વિવિધ સંયોગો જોવા મળે છે કે નહીં? ક્યાંય બધા જંગલ હોય જોવા મળે, ક્યાંય બધી ધ્વજાઓ જોવા મળે, ક્યાંય બધું નદી ઝરણા જોવા મળે, કોઈ ભવનો છે એવા સમય, હા એવી નાટ્યશાળાઓ, સુંદર વન બગીચા, કલ્પવૃક્ષ જેવી રચનાઓ છે. કોઈ જીવને બસ એવા જ સંયોગો એન્જોય કરવા હોય તો ત્યાં જઈને અટકી જાય છે. જેને જેવી દ્રષ્ટિ છે એમાં જઈને અટકી જાય છે. તો આપણી જો 5 ઇન્દ્રિયના ભોગ જ ભોગવવાની દ્રષ્ટિ હોય તો પંચકલ્યાણમાં એ બધા ઇવેન્ટમાં પણ લોકો અટકી જાય છે. ખ્યાલ આવે કે નહીં? કે સુંદર, ચલો એથી સરસ મજાનું જેમ કે છે શાંતિ, અથવા સરસ મજાનું ભોજન આદિ છે તો એનો આનંદ લઈએ, પણ ત્યાં અટકવા જેવું નથી. મૂળ સાર ક્યાં છે? એ સમોશરણમાં મધ્યમાં જ્યાં જીનેન્દ્ર ભગવાન વિરાજમાન છે, ત્યાં 12 સભામાં જઈને દિવ્ય ધ્વનિનો ઉપદેશ સાંભળવો એ મૂળ સાર છે. એવી જ રીતે આ પંચકલ્યાણકોના કાર્યક્રમોમાં જે વિકરાળતાનો ઉપદેશ તિરસવામાં આવે છે એ મૂળ સાર છે. જે અભ્યંતર વિધિ છે અથવા બાહ્યના જે બધા કાર્યક્રમો છે એમાં પણ જે એક એક ઇન્દ્રસભા રાજસભાની ચર્ચાઓ છે, આપણા નાટકો છે, તો નાટકમાં ખાલી ડાન્સ છે ઇમ્પોર્ટન્ટ નથી, એમાં જે ભાવ પ્રસ્તુત કરવામાં આવે છે એ ઇમ્પોર્ટન્ટ છે. પ્રવચન પણ ગુરુદેવશ્રીના અને માતાજીના આદિ થશે, એમાંથી પણ જે વૈરાગ્ય ગ્રહણ કરવું, જે મૂળ તત્વને ગ્રહણ કરવું એ આપણું પ્રયોજન હોવું જોઈએ. ખ્યાલ આવે છે? આ પંચકલ્યાણમાં આપણે જોડાઈએ તો બાકી બધી વ્યવસ્થા તો આપણી અનુકૂળતા માટે છે, પણ આપણું મુખ્ય અટેન્શન ક્યાં હોવું જોઈએ? કે આમાંથી મેં ગ્રહણ શું કર્યું? જે આપણે 5-6-7-8 દિવસ ત્યાં જઈએ તો એમાંથી આપણને બેનિફિટ શું મળ્યો? એની એન્ડ આપણું કંઈક તો એવું હોવું જોઈએ ને કે જો અહીંયાથી આવ્યો અને અહીંયાથી હું જાઉં છું તો આટલું મને મળ્યું, આટલું મારામાં એડિશન થયું. ખ્યાલ આવે છે? એ આપણું મૂળ પ્રયોજન હોવું જોઈએ. ચલો બાકી આપણે સાધારણ છે, વાંચી લઈએ. અભ્યંતર વિધિયા વે હોતી હૈ જો પ્રતિષ્ઠાચાર્ય બિના પ્રદર્શન કે સંપન્ન કરતે હૈ, ઓર બાહ્ય વિધિયા વે હોતી હૈ જો જન સાધારણ કો મંચ કે માધ્યમ સે દેખાઈ જાતી હૈ. અભ્યંતર વિધિઓ મેં શાંતિ કા અંકન્યાસ આદિ કરના તથા સૂર્ય મંત્ર, પ્રાણ પ્રતિષ્ઠા મંત્ર આદિ પ્રદાન કરના કરના હૈ, ઓર બાહ્ય વિધિઓ મેં ઝંડારોપણ, શોભાયાત્રા, સ્વપ્ન કા દર્શન, પાંડુશિલા પર અભિષેક, પાલના મિલન, ઇન્દ્રસભા રાજસભા, દીક્ષા વિધિ, આહારદાન, દિવ્યધ્વનિ પ્રદર્શન, નિર્વાણ કલ્યાણ આદિ કા પ્રદર્શન હોતા હૈ. ઇન સભી વિધિઓ કા पर्याप्त परिचय तो आप पंच कल्याण प्रतिष्ठा पंच कल्याण के साक्षात दर्शन से ही प्राप्त कर सकते हैं। तथापि हम यहाँ कुछ महत्वपूर्ण एमने कई हमें एक एक विधियों में कई कई वर्णन हमने करूँ संबंधी हमने यहाँ करू अपने अपना जीवन में जो पंच कल्याण जो आप एक बार मानिए અને જેવી રીતના એમ કહે કે જીવનમાં એક વાર તો તમને શિખરના દર્શન કરવા જવું જોઈએ, એવી રીતના આખા જીવનમાં એક વાર તો પંચકલ્યાણનો લાભ લેવો જ જોઈએ। ત્યાં જઈને આપણા પરિણામ પણ જે સમતામય શાંતિમય બને છે અને એક જે એક્સપિરિયન્સ આપણા જ્ઞાનમાં રહી જાય છે કે જો હા આવા પંચકલ્યાણો તમે માણ્યા હતા, એ કઈક અદભુત જ વસ્તુ છે, એ સમજાવી નથી શકાતું, પણ જેને જેને માણ્યા હોય નજીકથી તો એ જો પંચ કલ્યાણ જે વિધિ ચાલે છે તો એમાં અભ્યંતર વિધિમાં ઘણી બધી જુદી જુદી વિધિઓ કરવામાં આવે છે। એની શરૂઆત સૌથી પહેલા શાંતિ જાપ સંકલ્પ થી થાય છે કે આખો જે પંચ કલ્યાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે એ શાંતિપૂર્વક અને નિર્વિઘ્ન રૂપે સમાપ્ત થાય તો એના માટે ભગવાનની અને વિનાયક યંત્રની સ્થાપના કરીને એમની પૂજા આદિના પૂજા આદિ સહિત અમુક સંકલ્પ લેવામાં આવે છે। તો અમુક લોકો મળીને એવા જાપના સંકલ્પ લે છે, અમુક શાંતિ જાપ કરીને જાપ આવે છે, તેની માળાઓ આદિ કરે છે, તો એના આપણે 1,00,000 માળાઓ કરવી, 1,25,00,000 કરવી, ડિપેન્ડ કે પ્રતિષ્ઠા જયારે કઈ રીતે વિચાર કરે છે, કઈ રીતે નિર્ણય કરે, કોઈ પણ એવો સંકલ્પ લઈ શકે અને થ્રુ આઉટ પ્રતિષ્ઠા એ બધા જાપ કરવામાં આવે છે। એ પૂરા થયા પછી આખો પંચ કલ્યાણ પતે પછી છેલ્લી વિધિ હોય શાંતિ યજ્ઞ। આખો દિવસ નહીં, બધાને નિયુક્ત કર્યા હોય કે આટલા આપણે મંત્ર કરશું, સમજો 1,00,000 એક મંત્ર કરવાનો હોય અને સમજો આપણી પાસે 100 લોકો છે જાપ કરનારા, તો બધાને ડિવાઈડ કરી દીધે કે બધાએ આટલા 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 મંત્ર કરવાના। હા, મેઇનલી જેન્ટ્સ કરે છે, લેડીઝ સૌથી કરી શકે ક્યાં જાપ બેઝિકલી એ મંત્ર છે એ અરિયન 5 પરમેશ્વરનું નામ છે, તો ઓમ રામ હ્રીમ રૂમ રો રા અત્યા ઉદા સર્વ શાંતિ ગુરુ ગુરુ સ્વાહા, એ રામ હ્રીમ રૂમ રોમ રા એ 5 બીજ અક્ષર છે, અત્યા ઉતા એટલે પંચ પરમેશ્વરી, સર્વ શાંતિ ગુરુ ગુરુ સ્વાહા બધે બધી જગ્યાએ શાંતિ થાવ એવી મારી ભાવના, બસ એ જાપનો મંત્ર આપણે જાપ માળા કરીએ છીએ। હું તમને બતાવીશ આમાં લખેલું છે, તો આ જે જાપ મંત્ર આવી છે તો હવે મને એક દ્રવ્ય બીજા દ્રવ્ય કઈ કરી શકે કે નહીં, કઈ કરી શકે કે ન કરી શકે ને, તો મારા શાંતિ જાપ બોલવાથી પ્રતિષ્ઠાની નિર્વિઘ્ન સમાપ્તિ કેવી રીતના થાય, ખ્યાલ આવે છે? જો એક છે નિશ્ચય, નિશ્ચય નું તત્વ બરાબર છે, અને એક છે ફક્ત ભાવના, તો બે પ્રકારે આનો વિચાર કરી શકાય છે। એક નૈમિત્તિક સંબંધ છે કે જ્યાં જાપ બોલવામાં આવે છે, તો બીજી કોઈ એવી મેન મેડ કેલામિટી પણ ન થાય, કોઈ ઉપદ્રવ આદિ ન કરે, અને નેચરલ કેલામિટી પણ ન થાય, કોઈ આગ આદિ ન લાગે આદિ, એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધનો ભાવ રાખવો। આનાથી નહીં થાય એવું નથી, પણ આપણી એવી ભાવના છે કે નહીં, અને બીજું આપણા પરિણામોમાં કોઈ ઉપદ્રવ ન થાય, આપણા પરિણામ આટલા દિવસોમાં નિર્વિઘ્ન સમતામય રહે એના માટે શાંતિ જાપ કરવામાં આવે છે। તો ભલે પુરુષો ત્યાં વિધિથી કરે છે કે ત્યાં દિનેન્દ્ર ભગવાનનો અભિષેક આદિ બધું એમાં ઇન્વોલ્વ છે, પણ આ જાપના આ જાપ તો કદાચ કરી શકે છે, તો મહિલાઓએ પણ કરવો જોઈએ, એમાં કાંઈ વાંધો નથી, પોતપોતાની રીતે પોતાના રીતે સંકલ્પ કરીને જાપ કરો, ખરી રીતે તો પંચ પરમેશ્વરનું નામ સ્મરણ છે કે જેમાં બીજું કહે છે સંકલ્પ એટલે નિર્ણય કર્યો કે હું આટલા દિવસોમાં 15 માળા કરીશ કે 50 માળા કરીશ, એ જ સંકલ્પ એટલે એટલો નિર્ણય કે 7 દિવસ છે તો રોજની 5 માળા કરીશ, તો 7×5 કરીશ એવી રીતે, એમ પછી એ જે સંકલ્પ લીધો હોય તો એવરી ડે નિયમ પૂર્વક એ પૂરો કરવો જોઈએ। અચ્છા, એક તો રહ્યું શાંતિ જાપ, આ તો શરૂઆત થઈ એના પછી જે રીતે નાંદી વિધાન છે, તો નાંદી વિધાન એટલે એક મંગલ કળશની સ્થાપના કરવામાં આવે છે વેદી ઉપર. તો કોઈ પણ માંગલિક પ્રસંગ આપણે કરીએ તેમાં એક કળશની સ્થાપના આપણે કરીએ. અહીંયા ઉપર પણ પૂજા કરીએ ત્યારે આપણે કળશની સ્થાપના કરીએ ને અહીંયા, તો કોઈ પણ માંગલિક કાર્યક્રમમાં એક કળશની સ્થાપના કરવામાં આવે છે, તો એને નાંદી વિધાન કહેવાય છે. એના પછી ઇન્દ્ર પ્રતિષ્ઠા, એ ઇન્દ્ર પ્રતિષ્ઠા કરીને બીજી વિધિ છે. તો જેટલા પણ ઇન્દ્ર ઇન્દ્રાણી કુબેર આદિ યજ્ઞનાયક એમને છે, તો આપણે બધા મનુષ્ય, પણ એમને મંત્ર વિધિ દ્વારા દેવો અને ઇન્દ્રો બનાવવામાં આવે છે. એટલે હવે 7-8 દિવસ માટે એ લોકો ઇન્દ્રની જેમ આખો પંચકલ્યાણ મહોત્સવ મનાવે છે. એટલે એ 7-8 દિવસ માટે ઇન્દ્ર જ છે એની સ્થાપના કરી, એટલે બધા પરિવારજનોથી કટ થઈ ગયા. ખ્યાલ આવે છે ને? પરિવારનો કોઈ પણ જન્મ મૃત્યુ આદિ થાય છે, એમને સુખદ આદિ ન લાગે, એમનો પરિવાર હવે ઇન્દ્ર ઇન્દ્રની સભા છે. જે આપણા 16 ઇન્દ્ર ઇન્દ્રાણી છે એમનો પરિવાર, એ જાતની વિધિ આપણે કરવામાં આવે છે. એના પછી બહાર આપણે જોયું ધર્મ ધ્વજારોહણ આદિ થાય. ભગવાનની પછી જે એક વિધિ અધ્યક્ષ ભગવાન હોય, આ જે મંદિરમાંથી આપણે લઈ જઈએ અને ત્યાં એમની સ્થાપના કરીએ, આ પ્રતિષ્ઠિત ભગવાન છે. એક વિધિ નાયક ભગવાન હોય જેના ઉપર પાંચ કલ્યાણકની વિધિ કરવામાં આવે છે. એના સિવાય બાજુમાં પણ જીવ મંદિરો હોય છે, એ પણ પ્રતિષ્ઠિત ભગવાન રોજના દર્શન પૂજન આદિ કરવા માટે છે. અને મૂળ નાયક છે જે બાહુબલી મુનિંદ્રા આદિ જે આપણા મુખ્ય મંદિરમાં સ્થાપિત કરવામાં આવશે તે. તો વિધિ અધ્યક્ષ ભગવાનની પહેલા સ્થાપના કરવામાં આવે, એ વિધિ અધ્યક્ષ ભગવાનની સમક્ષ પછી યાગ મંડળ વિધાન કરવામાં આવે. આ બધી જે આ બધા જે પ્રોસેસ સ્ટેપ્સ છે, તો એમાં એક બહિરંગ સ્વરૂપ પણ છે કે જયારે યાગ મંડળ વિધાન આદિ કરવામાં આવે તો તમે એને સ્ક્રીન પર બતાવો, તમે એને કંઈક કરો, એ બધું બહિરંગ સ્વરૂપ છે. અંતરંગ સ્વરૂપમાં એ જીનેન્દ્ર ભગવાનની પૂજન ભક્તિ આદિ ત્યાં કરવામાં આવે છે. એવી રીતના એક એક દિવસની, દરેકે દરેક દિવસની અમુક અમુક વિધિઓ છે. જેવી રીતના ગર્ભ કલ્યાણકનો પૂર્વક્રિયા, તો પૂર્વક્રિયામાં જાણે જીનેન્દ્ર ભગવાન હવે ગર્ભ કલ્યાણકમાં આવશે એટલે ગર્ભમાં પધારશે, તેની તૈયારીઓ કરવામાં આવે. આપણે એની તૈયારીઓ માટે અમુક જેવી રીતના ભગવાનની પ્રતિમા હોય, તો પહેલા એ ગર્ભમાં એ મનુષ્ય આકાર ન હોય એટલે એમને કપડાથી એવી રીતના આખું ઢાંકી દેવામાં આવે. પછી ગર્ભમાં આવે તો જાણે માતાનો ગર્ભ છે, તો એવી રીતના એક મંજુષા કરીને પેટી દેવું, એની અંદર એની સ્થાપના કરીને અમુક બીજા મંત્રો ઉચ્ચાર કરવામાં આવે. પછી જન્મ કલ્યાણમાંથી બહાર કાઢીને એમને રાજકુમાર આદિના કપડા આદિ પહેરાવીને એના પર બીજા બધા મંત્રો ઉચ્ચાર આદિ કરવામાં આવે. એ રીતના દરેકે દરેક દિવસની અમુક કંઈક કંઈક વિધિ હોય છે. દીક્ષા કલ્યાણકના દિવસે એ જ રાજકુમારને હવે દીક્ષાવનમાં લઈ જઈને જાણે કેસ લોચ કરે છે, એવી આખી એમના પર બધી વિધિઓ કરવામાં આવે. કેવલ જ્ઞાન કલ્યાણ થાય ત્યારે અંગાન્યાસ વિધિ આદિ કરવામાં આવે, એમનામાં બીજ અક્ષર આદિનું સ્થાપન કરવામાં આવે કે જે એમનામાં જ હવે એ પ્રતિમામાં જ કેવલ જ્ઞાન થયું, આ ભગવાનને કેવલ જ્ઞાન થયું એ રથનું પ્રતીક રૂપે છે. ને છેલ્લે જયારે ભગવાનને પ્રતિષ્ઠિત કરવામાં આવે તો સૂર્ય મંત્ર છે, પ્રાણ પ્રતિષ્ઠા આદિ છે, એ બધા મંત્રો એમનામાં ઉચ્ચાર કરીને હવે આ ભગવાન રૂપે સ્થાપિત થયા, એમ કરીને એમને જીનેન્દ્ર મંદિરમાં એમની સ્થાપના કરવામાં આવે. આ જાતની બધી અભ્યંતર અંદરની વિધિઓ હોય છે. આમાં ઘણું વિશેષ છે. આપણે આજે આ પ્રતિષ્ઠાની પુસ્તકો હોય એમાં ઘણા બધા મંત્ર આદિ બધું આપ્યું હોય સ્ટેપ વાઇઝ સિક્વન્સ વાઇઝ, તો આનો જેને રસ હોય એને સ્વાધ્યાય કરવો જોઈએ. એમાં ઘણું છે ડિટેલમાં. કોઈને બીજા કઈ ક્વેશ્ચન છે? હા, 10 બાયફર્કેશન, એક બાહુબલી મુનિન્દ્ર ભગવાન, એક આપણા વિધિ નાયક આદિનાથ ભગવાન ચાંદીના, એક સ્ફટિક મણિના સિમંદર ભગવાન, પછી 4 બાલ્યતી ભગવાન, બરાબર, વાસુપૂજ્ય ભગવાન, મલ્લીનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, મહાદેવ ભગવાન, એના પછી 3 પ્રવચન મંડપમાં સ્થાપિત થનાર ભગવાન, તો સિમંદર ભગવાન, પાર્શ્વનાથ ભગવાન, સૂર્યદેવી ભગવાન. થઈ ગયા સર? હા, એક સ્ફટિક મણિના અને એક મોટા ચાંદીના આદિનાથ ભગવાન. એ ખ્યાલ નથી. મા કાલી મુખ્ય મંદિર માં થશે એ તો એડિશનલ, એ એડિશનલ એટલે કે આવશે 140 માં નથી. એમ તો મોરબી થી બે ભગવાન આવે છે, એ આ 140 ની ઉપરાંત. આજે 140 માં છે એ બધા તો સોનગઢ માં સ્થાપિત થવાના છે. હા એ ખ્યાલ નથી, કદાચ ત્યાં એનું બહુ વર્ણન સાંભળ્યું નથી. તે પટિક મણિના જે સિમંદર ભગવાન છે એની સ્થાપના ક્યાં થશે? આઈડિયા નથી. હા, જો પંચકલ્યાણકને સમ્યક દર્શનમાં નિમિત્ત ભૂત કીધું છે, પંચકલ્યાણકને સમ્યક દર્શનમાં નિમિત્ત કીધું છે તો કેવી રીતે, એ પ્રશ્ન છે. તો જેવી રીતના કોઈ જીવ ભાવનાથી પંચકલ્યાણકમાં જોડાય છે, અને જીનેન્દ્ર ભગવાન કેવી રીતના પોતાની સાધના કરીને ભગવાન બની ગયા, એ ભાવો જોઈને એમને અહીંયા સમ્યક દર્શન થાય. કે જો એ જીવ પણ મારા જેવો જ જીવ હતો, એમની પણ રાજ્ય અવસ્થા આજે બધું છે, અને પોતાનું આત્મકલ્યાણ કરીને એ પણ ભગવાન થઈ ગયા, તો હું પણ ભગવાન થઈ શકું છું એમ પોતાના અંતરમુખ એની આરાધના કરતા સમ્યક દર્શન પ્રાપ્ત કરી દે. એમ તો જીન બિંબ દર્શન સમ્યક દર્શનનું કારણ કીધું છે. ભગવાનના દર્શન કરીને સમ્યક દર્શન થાય છે. ઓમ ધ્વનિ શ્રવણ, અત્યંત વેદના, દેવોની રૂઢિનું દર્શન આદિ ઘણા ઘણા નિમિત્તો છે જે સમ્યક દર્શનમાં કારણ છે. આ બધા બહિરંગ કારણો છે કે બહારથી સમ્યક દર્શન પ્રગટ કરવા પહેલાની શું અવસ્થા હતી, પણ ખરેખર અંતરંગ કારણ તો એ તત્વ નિર્ણય, તત્વ વિચાર અને આત્મમાં લીન થવું, એ અંતરંગ કારણ છે. કેમ કે આ બધામાં કોમન છે. બહારનું કારણ ગમે તે હોય પણ અંતરંગમાં આ કારણ તો હોય જ છે, તો જ એમને સમ્યક દર્શન નહીં તો ન થાય. અંકાન્યાસ વિધિ જોતું છે એ પણ થોડું સમજે. અંકાન્યાસ વિધિ આપણે જે જેટલા પણ જિનાગમ આપણે ઓમ ધ્વનિ જેટલું પણ શાસ્ત્ર છે એ બધા જે બારકડી હોય ને આપણે બીજ અક્ષર કહેવાય 62 લેટર, જેવી રીતે ઇંગ્લિશમાં આપણે બારકડી લખીએ તો 26 લેટર થાય, એ બી સી ડી એ બધું. આપણે સંસ્કૃતમાં કે મૂળ ભાષામાં જે પ્રાકૃત આદિ જોઈએ તો 62 લેટર થાય. એમાં અ આ ઈ ઉ એ ઐ ઓ અમ આદિ આદિ ઘણા બધા બરાબર આદિ તે બધા 62 થાય. હવે તમે અત્યાર ક્લાસ પછી ઉપર જજો મંદિરમાં, આપણે આજે આ બાજુ છે ને દિવ્ય ધ્વનિનો ચાર્ટ આપો, ત્યાં એકદમ નીચે વાંચજો કે એ બધા અક્ષરો છે 62 એને અપુનરુક્ત, અપુનરુક્ત અક્ષર એટલે સમજો કે એક અક્ષરનો એક વર્ડ, પછી બે અક્ષરનો એક વર્ડ, ત્રણ અક્ષરનો એક વર્ડ એવી રીતના. તો જેવી રીતના ક ન ક આપણે કહીએ ને ક ન ક બરાબર, તો ત્રણ લેટર યુઝ કરીને આપણે એક વર્ડ બનાવ્યો. અથવા રૂ પી, તો રૂ અને પી બે લેટર યુઝ કરીને વર્ડ બનાવ્યો. તો આ 62 બધા જ લેટરનું આપસમાં કોમ્બિનેશન કરીને આપણે વર્ડ બનાવી શકીએ. તો આપણે મેથ્સમાં બહુ નાનપણમાં સ્કૂલમાં તમે વાંચ્યું હશે કદાચ, એને ફેક્ટોરિયલ કહેવાય. એટલે 62 × 61 × 60 એમ આપસમાં બધા કોમ્બિનેશન કરો તો અપુનરુક્ત અક્ષરો શબ્દો કેટલા થાય છે એની સંખ્યા ત્યાં ઉપર લખી દે, બહુ મોટો આંકડો છે બરાબર. એ મોટા આંકડામાંથી હવે એમાંથી પદો બનાવો. તો જેવી રીતના આત્મસિદ્ધિ આપણે એક્ઝામ્પલ લઈએ તો દેહ છતા જે ની દશા 8 અક્ષર થયા, અને એવા 4 પદ છે. દેહ છતાં જે ની દશા વર્તે દેહાતી તે જ્ઞાની ના ચરણમાં હો બંધન અગણિત, 4 પદ એટલે 4 એના 4 પાદ અને એક પાદમાં 8 અક્ષર એટલે ટોટલ 32 અક્ષર થયા. એવી જ રીતે તમે જિનાગમમાં જુઓ તો કોઈ પણ એક પદ જે હોય એ પદમાં ઓન એન એવરેજ 51.5 કરોડ શ્લોક હોય. પદ એટલે આખો પાઠ, આખી સ્તુતિ. તો આત્મસિદ્ધિમાં 142 પદ છે, 142 શ્લોક છે, એક પદમાં 142 શ્લોક એમ. તો એવા અમુક પદો મોટા હોય, અમુક પદો નાના હોય, એને અપ ઓન એન એવરેજ તમે કરો તો 51.5 કરોડ શ્લોક થાય. બરાબર? તો એવા 112 કરોડ પદ 12 અંગમાં આવેલા છે. 112 કરોડ પદ, એક એક પદમાં 51.5 કરોડ શ્લોક. આ આપસમાં મલ્ટીપ્લાય કરો અને એક શ્લોકમાં 32 અક્ષર. ખ્યાલ આવ્યો? હા, જો આ નીચેના જે લખ્યું છે ને મોટા અક્ષર, અક્ષર સંખ્યા, બરાબર. હવે એ અક્ષર સંખ્યાની ઉપર જે નંબર લખેલો છે વાંધો, એક પદમાં કેટલા અક્ષર, એટલે એ એક પદમાં 51.5 કરોડ શ્લોક મલ્ટીપ્લાય બાય 32, એટલે એ આંકડો આવે આપણને. ખ્યાલ આવ્યો? એટલે આટલા પદો, કેટલા પદ છે જો ઉપર હતી, 112 કરોડ 65 લાખ 58 હજાર સમથિંગ સમથિંગ, બરાબર એ છે ને. આટલા પદો છે, એમાં આટલા શ્લોક છે અને એક શ્લોકમાં આટલા અક્ષર છે. એ બધું મલ્ટીપ્લાય કરો એટલે નંબર ઓફ અક્ષર એ દ્વાદશાંગમાં આવે છે. બરાબર? હવે આમાં હજી ગણિત છે આગળ, એમાં ન જ જવું, આપણે મૂળ ક્વેશ્ચન પર પાછા આવીએ. કહેવાનો મતલબ શું છે કે જે દિવ્ય ધ્વનિમાં જે 12 અંગની રચના થાય છે, કે 12 અંગોની રચનામાં મૂળ એના બીજ અક્ષર જે કહેવાય, તો 62 અક્ષર એના બીજ અક્ષર છે. ખ્યાલ આવે છે? તો આપણે તો ભગવાનને કેવળ જ્ઞાન પ્રગટ થયું એ બતાવવા માટે એમનામાં એ અક્ષરોની સ્થાપના કરીએ છીએ પ્રતિમા ઉપર. તો એમને એક આખો ચાર્ટ હોય છે, એમાં પણ હશે કે કયા કયા અક્ષર સાંજે આવી રીતના દેખાય છે. એટલું થોડું આવી રીતના એક આખો ચાર્ટ હોય છે કે ભગવાનને એમના કયા અક્ષર ક્યાં લખવા, એ જાતનું એક ગાઈડન્સ હોય છે. તો જેવી રીતના જો અહીંયા અ પછી એક મિનિટ જો અ આ એના પછી ઈ ઉ એવી રીતના બધા અક્ષરો અ આ ઈ ઉ લુ લુ એ આઈ ઓ અમ એવી રીતના આખું એ આખું છે. એની સ્થાપના આપણે કરીએ એ દેટ ઇન્ડિકેટ કે આ ભગવાનને હવે કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. તે જ છે બુક 241. તો એ અક્ષરો છે ને આપણે ચંદનથી લખવામાં આવે છે, એવી રીતના લખવા જોઈએ એ અક્ષરોથી ગાઢા ન પડે પ્રતિમા પર, નહીં તો પ્રતિમાની વિકરાકતા ખંડિત થઈ જાય છે. આપણે ભગવાન પર હંમેશા અક્ષરો લખેલા નથી રાખતા, કેમ કે એમની વિકરાકતા, લોકોની નજર પછી અક્ષરો પર જ જાય, એમની વિકરાકતા પર ન જાય. એટલે એ અક્ષરો ચંદનથી લખવામાં આવે છે અને એના પછીની એક વિધિમાં એમને લૂછી નાખવામાં આવે છે. તો એ લૂછવું કંઈ ઇન્ડિકેટિવ નથી, એ તો ખાલી પ્રતિમાની વિકરાકતાને જાળવવા માટે છે. હા, એ બધા અક્ષરો લખવામાં આવે છે. અને બીજા અક્ષરો કહેવાય છે તો એ પદ્માસન પર છે, ખડગાસન પર પણ એવી રીતના હોય છે. આ એક જ્ઞાન કલ્યાણકના દિવસે કરવામાં આવતી એક વિધિ છે, અંકાની વિધિ. આ જે બધા અક્ષરો દેખાય છે ને, ઓર નીચે જાય છે આ નયનો મિલનમાં આવ્યો નથી, જઈએ પૂરા પેજ છે ડાયગ્રામ પર. બુક મેં 241 હૈ નહીં હૈ ક્યા ઉસમે ટાઈગર?
નહીં હતા.
આમાં એડિશનલ પેજ નાખ્યો હશે એમાં નહીં હોય કદાચ. એટલે એ વિડીયો કરવામાં આવે છે. કોઈને બીજા કઈ ક્વેશ્ચન છે? હા ના, જો જેટલા પણ ભગવાનની પ્રશ્ન છે કે જેટલા ભગવાનની સ્થાપના કરવાની એ બધા પંડાલમાં જ હોય અને બધામાં સેમ વિધિ થાય છે. જો કન્વિનિયન્સ પ્રમાણે આપણે કરવામાં આવે છે. જેટલા મોટા મોટા બહુ ભારી પ્રતિમાઓ હોય તેમને પંડાલમાં નથી લાવતા, પણ જેટલી પ્રતિમાઓ પંડાલમાં લાવી શકાતી હોય એ બધી જ લાવીએ છીએ. એટલે બધાની વિધિ એક સાથે થાય. હા, તો એમના પર સેમ ટુ સેમ બધી વિધિ એમના એ લોકેશન પર થાય. હા હા હા, એટલે પાર્લાની અહીંયા હતા પંચકલામાં, તો હું અને સુભાષભાઈ અહીંયા આવીને બધી વિધિ કરતા હતા. એટલે એ ટુ ઝેડ બધી જ વિધિઓ બધી જ પ્રતિમા પર થવી જ જોઈએ, તો જ એ પ્રતિષ્ઠિત થાય. હા, એક શાંતિ જાપ કલા એ માળા એમની સમક્ષ બેસીને કરવી કમ્પલસરી નથી, કેમ કે એ આપણે લીધેલો નિયમ છે કે આપણે પ્રતિષ્ઠા જનરલી શાંતિ જાપનો રૂમ હોય છે ત્યાં બેસીને શાંતિથી કરવાની એ છે, જે શાંતિ જાપના રૂમમાં એકલતામાં એ કરવાનું હોય છે. હા, જો આ પણ સારો ક્વેશ્ચન છે. હવે એમાં બે મત છે. પ્રશ્ન એ છે કે બાહુબલી મુનિન્દ્ર વિરાજિત થવાના છે, એમને ખાલી મુનિરાજના મંત્ર થશે અને અંકાન્યાસાદી નહીં થાય કે બધું જ કરવામાં આવશે? હવે એમાં બે મત છે. કોઈ કેમ છે કે ભાઈ મુનિન્દ્રની પ્રતિષ્ઠા છે તો ખાલી તપ કલ્યાણ સુધી કરીને રોકી દેવી જોઈએ વિધિઓ, અને બીજો પક્ષ એમ કે છે કે ના, આપણે ભલે એમની પ્રતિમા મુનિન્દ્રની છે પણ દેશમાં બધે જ પાર્શ્વનાથ ભગવાનની પણ ફણવાળી પ્રતિમાઓ છે, એ પણ મુનિ દશાનું ઇન્ડિકેટર છે. કેમ કે વિતરાગી પ્રતિ ભગવાનને કોઈ મુંબુલું ફણ નથી, એ તો સમોસરણમાં 5000 ધનુષ ઉપર વિરાજમાન છે, અને બાહુબલી મુનિન્દ્રને પણ ઠેર ઠેર આવી વેલડીવાળી પ્રતિમાઓ છે. તો આપણે એમની ભગવાન તરીકે સ્થાપના કરવી જોઈએ, તો બધી વિધિઓ કરવી જોઈએ. આપણે અહીંયા શું કરશું મને ખ્યાલ નથી, લગભગ આપણે બધી વિધિઓ કરશું. સિમિલરલી એક બીજો પ્રશ્ન પણ થઈ શકે ને કે જેવી રીતના સિમંદર ભગવાન છે તે તો અરિયંત પદમાં વિરાજમાન છે, તો આપણે એનો મોક્ષ કલ્યાણ કરવો કે નહીં? ખ્યાલ આવ્યો કે નહીં? આપણે એક સાધારણ તીર્થંકરને 5 કલ્યાણક હોય છે ને. હવે બાહુબલી મુનિન્દ્ર તો તીર્થંકર ક્યાં હતા? તેમના 5 કલ્યાણક કેવી રીતે? ખ્યાલ આવે છે કે નહીં? પણ એ 5 કલ્યાણક પ્રતીક રૂપે છે કે કોઈ પણ તીર્થંકર ભગવાન જનરલ એ 5 કલ્યાણકો હોય છે, એ બધા જ કલ્યાણકોની સ્થાપના કરવામાં આવે છે. આટલું. હા હા, જો મુનિરાજનો બી અભિષેક ન થાય અને ખરેખર તો અરિયંત ભગવાનનો પણ અભિષેક ન થાય, સિદ્ધ ભગવાનનો તો થાય જ નહીં. એટલે આજે અભિષેકની જે વિધિ છે એ કોઈ પાર્ટ ઓફ પ્રતિષ્ઠા નથી. પ્રતિષ્ઠા 25 તારીખે પૂરી થઈ ગઈ, પંચકલ્યાણ પ્રતિષ્ઠા પૂરું થઈ ગઈ. એના પછી 26 તારીખે મહામસ્તકાભિષેક કરવામાં આવશે. એ તો ભગવાનની વિકરાળતા જાળવવા માટે, પ્રતિમાની શુદ્ધિ માટે. આપણે અહીંયા પણ જે અભિષેક કરીએ છીએ તો એ અભિષેક કરીએ કે પ્રક્ષાલ કરીએ કપડાથી, કપડાથી કરવામાં આવે ને, ખાલી લૂછી લઈએ એને પ્રક્ષાલ કરે, અને પાણી નાખીને કરીએ એને અભિષેક કહેવાય. તો એ તો ખાલી વિકરાળતા જાળવી રાખવા માટેનો એક વિધિ છે. પણ એ ભગવાનનો કે મુનિરાજનો અભિષેક થાય છે એમ વિચાર ન કરવો જોઈએ. જો આ થોડું ધ્યાનથી સમજો, આપણે બાહુબલી મુનિન્દ્રનો અભિષેક કરીએ છીએ મુનિરાજ તરીકે, કે આપણે બાહુબલી ભગવાનનો અભિષેક કરીએ છીએ એવું ન સમજવું જોઈએ. આપણે તો એ પ્રતિમાની શુદ્ધિ માટે ત્યાં અભિષેક કરીએ છીએ. આપણે ભલે ના પછી રોજ બાહુબલી ભગવાન મુનિન્દ્રનો તો નહીં થઈ શકે, બાકીના બધા ભગવાનોને તો થશે. હવે આમનો અવળી મોટી પ્રતિમાઓ જ્યાં પણ હોય ને, તો એની પછી એ લોકો પ્રતિષ્ઠાચાર્ય નક્કી કરે કે કેટલી ફ્રિકવન્સી એની કેવી રીતના કરે. એવી રીતના. હવે જે અહીંયા થાય છે શ્રવણ બેલ બોલાવો, તો દર 12 વર્ષે એક વાર અભિષેક થાય, એ જે મહામસ્તક અભિષેક થાય છે એવી રીતના થાય છે. બીજા કોઈને કઈ ક્વેશ્ચન છે? ચાલો પછી પણ હોય તો પૂછજો. આપણે હમણાં શું હા હા ત્યાં પૂછજો, અહીંયા પૂછજો, ગમે ત્યાં પૂછજો. ચાલો જીનવાણી શું કહું? હા શું કહું? હા ના, ગુરુદેવ શ્રી એવી રીતના કહે છે કે જનરલી એ 8 વર્ષમાં ગર્ભનો ટાઈમ પણ ગણી લેવો જોઈએ, પણ આપણે જાણતા નથી એટલે કેવી રીતના ગણવો. એટલે જનરલી એ બર્થ ડે પછી 8 પૂરા થાય એવી રીતના આપણે કરવું જોઈએ. ચાલો જીનવાણી શીખી લેવે. હે જનવાણી ભારતી ચોરી શકો તે હરે, જો તેરી શરણા રહે સો પાવે સુખ ચેન, જાવાણી કે જ્ઞાન તે સૂજે લો કરો, સોવાણી મર સકર નમો સદા દે તું. ગુરુ જન્માની મહાત્મ પરમ કૃપા શ્રી સદગુરુ દેવનો જય, પ્રશમૂર્તિ ભગવતી મહાત્મો જય, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મનો જય.